તારીખ 23/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 867 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 508
સુપર પ્રકાશક સ્વભાવમાં નામનું પરિણામ થાય ત્યારે વિકલ્પમાં જે ભેદ ઉઠે છે એવો ભેદ ઉઠે કે નહીં પ્રશ્નમાં પ્રશ્નકારને પૂછવું છે કે સ્વપ્રકાશક અને પરપ્રકાશક એમ સ્વને જાણે અને પરને જાણે ત્યારે સ્વ અને પરનો બે તો જુદા છે બંનેને જાણવાના કાળમાં જ્ઞાનમાં પણ ભેદ વિકલ્પ ઉઠતો હશે ને અથવા જ્ઞાનમાં ભેદ વિકલ્પ ઉઠવો જોઈએ કેમ કે પદાર્થ બે છે અને બેને જાણે ત્યારે આ પદાર્થ આ નહીં આ પદાર્થ આ નહીં એમ તો જણાય છે તો એવા વિકલ્પનું નામ સ્વપર પ્રકાશકપણું છે કે સ્વપર પ્રકાશકપણું કોઈ એનો સ્વરૂપ બીજા પ્રકારે છે આવો પ્રશ્ન છે તો બહુ સરસ આપ્યો છે કે સ્વને અને પરને પ્રકાશવાની શક્તિ એક છે સ્વને પ્રકાશવાની શક્તિ બીજી પરને પ્રકાશવાની શક્તિ બીજી જ્ઞાન અને દર્શન બે જુદી જુદી શક્તિ એમ નથી શક્તિ એક છે એમ કે છે સ્વ અને પરને પ્રકાશવાની શક્તિ એક છે જો શક્તિ એક હોય તો એનું પરિણમન પણ એમાં બે ભેદ પડે છે એ વાત નથી એક શક્તિનું પરિણમન એક જ પ્રકારે થાય છે શક્તિ એક છે તો એનું શક્તિ એક અખંડ છે તો એનું શુદ્ધ પરિણમન પણ એક અને અખંડ હોય તકલીફ ક્યાં પડે છે કે વિષય એના બે છે ને જો વિષય બે છે તો એમાં ભેદ પડવો જોઈએ જ્ઞાનમાં વિષય બે હોવા છતાં પર્યાયમાં એક પર્યાયમાં એક શક્તિની એક પર્યાયમાં અખંડપણું છે ખંડ ખંડપણું નથી પણ અખંડપણું છે બે પણ નથી અથવા દ્વૈત ભાવ એમાં નથી યુગપતપણે એક સાથે સ્વ અને પર બંનેનું પ્રકાશનું જ્ઞાનમાં થતું હોવા છતાં તેમાં દ્વૈત ઊભું થતું નથી એમાં બે પણ ઊભું થતું નથી કેવી રીતે કે જેમ દીવો પ્રકાશે છે ત્યારે દીવાના પ્રકાશમાં દીવો અને દીવામાં દ્રશ્યમાન પદાર્થ બંને પ્રકાશમાન થાય છે બંને દ્રશ્ય થાય છે તો તેથી દીવાને ભેદ પડવાનું શું કારણ છે દીવાના પ્રકાશમાં ભેદ પડવાનું શું કારણ છે એ કાંઈ નહીં એમ જ્ઞાન સ્વયં પ્રકાશે છે તો એ જ્ઞાન પોતે પોતાને પણ જાણતું વેદતું પ્રકાશે છે અને પરપદાર્થ પણ એની અંદર પ્રતિબિંબિત થઈ જાય છે એક શક્તિની એક જ અખંડ પર્યાયમાં સ્વ અને પર બંનેનું પ્રકાશન થઈ જાય છે ભેદપૂર્વક વિકલ્પપૂર્વક જાણવાની જે પદ્ધતિ છે એને ટેવ છે એને પકડી રાખે તો ન સમજાય એવું છે બરાબર નથી પણ જ્ઞાન સીધું દીવાની જેમ પ્રકાશે છે જ્ઞાનનો દીવો પ્રકાશે છે એમાં પોતે પણ પોતાને જાણે છે બીજા પદાર્થો એની અંદર આપોઆપ નહીં થાય છે પ્રતિબિંબિત થાય છે એમ સ્વપરનું પ્રકાશ થાય છે તેમાં બે પણ નથી સ્વપર પ્રકાશનું સામર્થ પણ એક છે જે સામર્થ છે શક્તિ છે એ એક છે શક્તિને કારણે તે પ્રકાશનું થાય છે અહીંયા પ્રકાશવું એટલે જાણવું ને જાણવું એટલે પ્રકાશવું પ્રગટ થવું, જાણવા રૂપે, જાણન શક્તિનું જાણવા રૂપે પ્રગટ થવું, તેને અહીંયા પ્રકાશન કહેવામાં આવે. તો કે છે સ્વ પર પ્રકાશનું, સ્વ અને પરનું જે જાણવું થાય છે, પ્રકાશનું થાય છે, એવું સામર્થ શક્તિમાં રહેલું છે, તેથી તે કાર્ય થાય છે. જે પદાર્થોમાં તેવું સામર્થ્ય નથી તેમાં તેવું કોઈ કાર્ય નથી, ને જેમાં તેવું સામર્થ્ય છે તેમાં તે કાર્ય પ્રત્યક્ષ જોવામાં આવે છે. સ્વપર પ્રકાશનું સામર્થ્ય એક છે, ભેદ પાડીને બે પણ કહેવાય છે. કહેવામાં એનું કથન કરવામાં ભેદ પડે છે, વિકલ્પ ઉઠે છે, એ વર્ણન કરવામાં બધું થાય છે. તો અભેદ પદાર્થનો પણ પદાર્થ અભેદ છે, નિર્વિકલ્પ પદાર્થને પણ પદાર્થ નિર્વિકલ્પ છે એમ કહેવા જાય ત્યાં એવા વિકલ્પ ઉપરના ભેદ ઉત્પન્ન થાય. વર્ણન કરવા જાય ત્યારે તો વિકલ્પ અને ભેદ ઉત્પન્ન થાય છે, છતાં પણ પદાર્થમાં ભેદ નથી તેમ આ શક્તિમાં પણ ભેદ નથી. એનું જે સામર્થ્ય છે તે તો જે છે તે એક સાથે બંનેને પ્રકાશવાનું છે. અને કહેવામાં કથન એવું આવે છે તેથી એવું સમજાય છે કે આમાં ભેદ પડતો હોવો જોઈએ. સ્વને જાણવાનો અને પરને જાણવાનો ભેદ પડતો હોવો જોઈએ, પણ એવું વારાફરતી ક્રમશઃ જાણવું નથી થતું કે સ્વને પહેલાં જાણે પછી પરને જાણે, અથવા પહેલાં પરને જાણે પછી સ્વને જાણે, એમ નથી. એક જ સાથે જ્ઞાન પ્રગટ થાય છે, એમાં સ્વ અને પર બંને જણાઈ આવે છે. જો એને ઉપયોગ લંબાવીને જાણવું પડે તો એમ ભેદ પડે, પણ શુદ્ધ જ્ઞાનમાં એક સાથે જ જાણવું થાય છે. સ્વનું અને પરનું એક સાથે જાણવું થાય છે. જેવું સ્વ છે તેવું સ્વ જણાય છે, અને જેવું પર છે તેવું પર જણાય છે, એક જ સાથે જણાઈ જાય છે. અને એવું સામર્થ્ય અને શક્તિ છે તેથી જણાઈ જાય છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, તેથી પર પદાર્થ જ્ઞાનમાં જણાતા તે જ્ઞાનનો દોષ છે એમ સિદ્ધ થતું નથી. પર પદાર્થ જણાતા તેમાં ઈષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરે, અથવા જ્ઞાન સારું નરસું જાણે તે જ્ઞાનનો દોષ છે, પણ જાણવું તે દોષ નથી. જાણવું એક વાત છે, સારું નરસું ગણવું તે બીજી વાત છે, બે જુદી જુદી વાત છે. અહીંયા ફક્ત જાણવું, માત્ર જાણવું, એવા જાણન માત્ર ભાવને લેવામાં આવે છે, અને એ સ્વભાવ છે. તેથી પરજ્ઞેયોને જ્ઞાનમાં ઝળકતા પ્રતિબિંબિત થતા બંધ કરવાનો સવાલ ઉપસ્થિત થતો નથી. જો કોઈ પરજ્ઞેયોને જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા અટકાવવાની કલ્પના કરે તો એ જ્ઞાનનો સ્વભાવ અટકાવવાની અથવા જ્ઞાનનો નાશ કરવાનો એ પ્રયાસ છે. જ્ઞાનનો નાશ કરવો એટલે પોતાનો નાશ કરવો એ પ્રયાસ છે. અનેક મતોમાં એવી રીતે વિચારે છે, અથવા જાડી બુદ્ધિથી પણ ઘણા લૌકિક જનો પણ એમ વિચારે છે કે જાણવાથી રાગદ્વેષ થાય છે, ન જાણીએ તો રાગદ્વેષ ન થાય, જાણ્યાનું ઝેર છે એમ કે. વાત ખોટી છે. તો એને એનું જ્ઞાન બંધ કરી દેવું છે. અમારે વેપારી એમ કીધું, આ કૂતરો છે આંગણે કૂતરો ઉભેલો દુકાનના, એટલે એને કાંઈ રાગદ્વેષ નથી. આપણે કેટલી બધી ચિંતાનું ઉપાધિ છે, આ વેપાર કરવો, ધંધો કરવો, કુટુંબ પરિવારની જરૂરિયાતો પૂરી કરવી, અને કાંઈ છે એને એટલી એને સમજણ જ નથી ને સમજણ નથી એટલે ઉપાધિ નથી. આપણને સમજણ જાજી છે તો ઉપાધિ જાજી છે. સાચી વાત છે, વાત ખોટી છે. સમજણ ને કારણે વધારે સમજણ હોય તો વધારે ઉપાધિ હોય, એ વાત ખોટી છે. ઉપાધિ જેટલી પોતે ઊભી કરે એટલી ઉપાધિ છે. પણ સ્થૂળ બુદ્ધિથી એમ વિચારે છે જીવ કે મારી સમજણને હું બંધ કરી દઉં તો મારી ઉપાધિ બંધ થાય. જ્ઞેયોને જાણવાનું બંધ થાય તો રાગદ્વેષ બંધ થાય. બીજા પદાર્થોને જાણવાનું બંધ થાય તો રાગદ્વેષ બંધ થાય. ખરેખર એમ નથી. કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થો જણાય છતાં કિંચિત માત્ર રાગ ન થાય એવી સ્થિતિ કેળવાયેલી છે. એ જ્ઞાનમાં એ આત્મામાં એવી સ્થિતિ થઈ ગઈ છે કે અનંત જ્ઞેયો જણાય છતાં કિંચિત માત્ર રાગ ન થાય. કયા જગતમાં અનિષ્ટ કહેવાતા પ્રસંગનો એમાં પ્રતિબિંબ નથી પડતું, છતાં જરા પણ દ્વેષ થતો નથી. દ્વેષ એટલે અણગમો થતો નથી, જરા પણ દ્વેષ થતો નથી અથવા અણગમો થતો નથી જરા પણ. કે આવું ન થતું હોય તો સારું, અને આવું થતું હોય તો સારું, એવું કાંઈ નથી. કેવળ જ્ઞાનની વાત થઈ, પણ કેવળ જ્ઞાનીના પ્રજ્ઞાન ઉપરથી આત્માનો સ્વભાવ ઓળખાવો છે. કેવળ જ્ઞાનીએ એવો વિતરાગ સ્વભાવ પ્રાપ્ત કર્યો છે, પ્રસિદ્ધ કર્યો છે, કેળવો છે, તો એવો સ્વભાવ પોતે પણ કેળવવો જોઈએ. એવો સ્વભાવ છે જે જીવ કલ્પના કરે છે કે બીજાને જાણવાથી મને રાગ દ્વેષ થાય છે, સારું ખોટું થાય છે, ન જાણું તો સારું, એ વિચાર એનો વિપરીત વિચાર છે. વસ્તુના સ્વરૂપથી વિપરીત વિચાર છે. પોતાના સામર્થ્યનો નિષેધ કરે છે અને પોતાના અસ્તિત્વનો પણ નિષેધ કરે છે. આ ન જોઈએ, આવું મારા જ્ઞાનમાં આવું જ્ઞેય ન હોય, એક બોલ આગળ આવી ગયો છે. એનો અર્થ કે મારું જ્ઞાન પણ એવું ન હોય, જ્ઞાનનો નિષેધ છે. જ્ઞેયના નિષેધની સામે એ જ્ઞાનનો પણ નિષેધ છે. જ્ઞેયનો નિષેધ કરે છે તે ઇનડાયરેક્ટલી જ્ઞાનનો પણ નિષેધ કરે છે. સીધો નિષેધ જ્ઞાનનો નથી કરતો, પણ એની અંદર જ્ઞાનનો નિષેધ આપોઆપ આવી જાય છે. એટલે એમ કહ્યું કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો, તું જ્ઞાયક છો. કોઈ પણ પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો, તું તો માત્ર જ્ઞાયક છો, માત્ર જ્ઞાતા છો. અને તેથી અને ઈષ્ટ અનિષ્ટ કરવાનું કોઈ કારણ હોવું જોઈએ નહીં. થાય એટલો તારો દોષ છે એમ તારે જાણવું જોઈએ. એટલો ચારિત્ર મોહનો દોષ છે, છતાં પણ એ પ્રકારના રાગ દ્વેષાદી પરિણામનું કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, સ્વામિત્વ નથી, મમત્વ નથી. મમત્વ નહીં હોવાથી મમત્વને અંગે ઉત્પન્ન થતો, મમત્વને કારણે ઉત્પન્ન થતો રસ પણ એમાં એને આટલું છે. બિલાડીનું બચ્ચું મોઢામાં પકડ્યું હોય અને ઉંદર મોઢામાં પકડ્યો હોય, તો જેમ ઉંદર પકડ્યો છે એમ એનું બચ્ચું પકડ્યું છે
નહીં.
ઉંદરને પકડવાની પકડમાં ફેર છે અને પોતાના બચ્ચાને પકડવાની પકડમાં છે કે નહીં છે. પણ સ્થૂળ દ્રષ્ટિથી એમ જુઓ કે બેને મોઢામાં પકડ્યા છે કે નહીં, બેને મોઢામાં પકડ્યા હોવા છતાં બેમાં ઘણો ફેર છે. એક ને એક ઉંદર છટકી જવો ન જોઈએ અને બચ્ચાને દાંત વાગી ન જવો જોઈએ. આ બે ભાવ એક જ પ્રકારની દેખાતી પકડમાં છે. દેખત પકડ એક જ પ્રકારની બે માં આટલો મોટો એ છે. એમ અજ્ઞાની રાગ ને પકડે છે. રાગમાં હિત બુદ્ધિ સુખ બુદ્ધિ હોવાથી એકત્વ હોવાથી એકમેકપણે થઈને રાગમાં તન્મય થઈને રાગને પકડે છે અને જ્ઞાની રાગથી ભિન્ન થઈને પરિણમે છે. એટલો જ્ઞાની અજ્ઞાની નો ફેર જ આ છે. જો રાગાદિથી ભિન્નપણ પણ અનુભવાય છે તો રાગના વિષયોથી જે દૂર ક્ષેત્ર રહેલા પરપદાર્થો છે એનાથી ભિન્નપણું રહે છે એમ સમજાવવાની ભાગ્ય જ જરૂર છે. એ તો આપોઆપ જુદા છે. અહીંયા તો ભેદ વિકલ્પ ઉઠવાનું કારણ પણ પરપદાર્થ સંબંધીનું જ્ઞાન નથી. પરપદાર્થ જણાય એટલે ભેદ વિકલ્પ ઉઠે આત્મામાં ને રાગ થાય એમ પણ નથી. પરપદાર્થ જણાય છતાં વિતરાગતા રહી શકે છે એનો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે કેવળ જ્ઞાન. કે સર્વ પરપદાર્થ જણાય છે છતાં રાગ ઉત્પન્ન થતો નથી. એ સ્થિતિ ક્યાંથી ઉત્પન્ન થઈ? કે પ્રથમ સાધક અવસ્થામાં એવી સાધના કરી હોવાથી એવી સાધ્ય સ્થિતિ થઈ છે. સીધું કોઈને કેવળ જ્ઞાન શું છે એમ તો બનતું નથી. સાધતા સાધતા સાધના કરતા 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 કેવળ જ્ઞાન રૂપી સાધ્ય સધાયું છે. તેથી એમ સિદ્ધ થાય છે કે પૂર્વે સાધકોએ અન્ય જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં પણ રાગ દ્વેષપણે નહીં પરિણમવાની આરાધના સાધનાનો પ્રયોગ સારી રીતે કરીને એ સ્થિતિ એ સિદ્ધ થઈને પહોંચ્યા છે. મુનિરાજાનો બીજો દ્રષ્ટાંત છે કે અનેક ઉપસર્ગ અને પરિશ્રમોની વચ્ચે પણ એ પોતાના જ્ઞાન સ્વભાવમાં વિતરાગ ભાવે સ્થિર રહે છે. ઘણી પ્રતિકૂળતાઓ ઊભી થાય છે એનું જ્ઞાન થાય છે, જણાય છે ખરું કે આ પ્રકાર સંયોગમાં ઊભો થયો, પણ એ પોતાના સામે જુએ છે કે જ્ઞાનને તો કાંઈ સ્પર્શતું નથી, જ્ઞાનમાં કાંઈ આવતું નથી, પ્રતિકૂળતાની પહોંચ જ્ઞાનમાં નથી, મારું જ્ઞાન ભિન્ન રહે છે અને મારા ભિન્ન જ્ઞાનને ભિન્નપણે હું અનુભવું છું, ત્યાં મને કોઈ પ્રતિકૂળતા રૂપે અનુભવ ગોચર થતી નથી. એવો જે પોતાનો સ્વાનુભવ, એ સ્વાનુભવની દ્રઢતા અને સ્થિરતા એ અન્ય જ્ઞેયોના જ્ઞાન કાળે પણ રાગ દ્વેષની ઉત્પત્તિ નહીં થવી અને વિતરાગતા રહેવી એવી આરાધનાનો પ્રત્યક્ષ પ્રગટ પ્રકાર છે. એને ઉત્સર્ગ અને પરિષદનો જય કર્યો એમ પણ કહેવામાં આવે છે. ઉત્સર્ગ પરિષદનો જય કર્યો, પરિષદ જય કર્યો છે. તેથી જ્ઞાન સ્વપર પ્રકાશક છે. પર જણાય છે એ પણ અનુભવથી સિદ્ધ છે અને સ્વ જણાય છે એ પણ અનુભવથી સિદ્ધ છે અને એક સાથે બંને જણાય છે એ પણ અનુભવથી સિદ્ધ છે. કેમ કે પરને જાણે ત્યારે સ્વને જાણવું છોડી દે એવું જ્ઞાનની અંદર સ્વ સંબંધીના જાણવાનો અંધાપો આવતો નથી. કેમ કે પોતે તો પોતાને જાણે એ તો સહજ જ છે. પરનું પ્રતિબિંબ થવું એમાં આ સાઈડ બંધ થઈ જવી, સ્વને જાણવાની દિશા બંધ થઈ જવી એવું થવાનું કોઈ કારણ રહેતો
નથી.
જ્ઞાનના સ્વરૂપને પણ સફર પ્રકાશક પણ સ્પષ્ટ કર્યું છે. ત્યાં સ્વપર પ્રકાશન હોવા છતાં નિર્વિકલ્પણું પણ સ્પષ્ટ કર્યું છે, તેનું નિર્ભેદપણું પણ સ્પષ્ટ કર્યું છે, એટલે બેપણું એમાં નથી એ સ્પષ્ટ કર્યું છે. અને બેપણું એમાં નહીં હોતા એમાં વિતરાગતા છે એ પણ સ્પષ્ટ થાય છે. કારણ કે જ્યાં દ્વૈત ઉત્પન્ન થાય છે ત્યાં રાગની ઉત્પત્તિ થાય છે, જ્યાં દ્વૈત જ ઉત્પન્ન થતું નથી ત્યાં રાગની ઉત્પત્તિ થવાનો પ્રસંગ રહેતો નથી. ખરેખર તો જીવે પોતાનું જીવન સ્વરૂપ છે એવું જાણ્યું નથી, ઓળખ્યું નથી. પરિચય કરીને, જ્ઞાનનો પરિચય કરીને, વારંવાર જ્ઞાનનું અવલોકન કરીને, જ્ઞાનનો પરિચય કરીને એનો સ્વભાવ કેવો છે એની ઓળખાણ કરી નથી, એની એનો નિર્ણય કર્યો નથી. જેવું જ્ઞાન સ્વભાવે છે એવું એને પોતાનો સ્વભાવનું ભાવ ભાષણ નથી. તેથી અનેક રીતે કલ્પના એ ચડે છે, અનેક કલ્પના એને થાય છે. વસ્તુના સ્વરૂપ સંબંધિત કલ્પિતપણું છે એ જ ખરેખર ગ્રહિત નવું ગ્રહણ કરેલું મિથ્યાપણું છે. મિથ્યાત્વ કહો કે મિથ્યાપણ ગ્રહિત મિથ્યાત્વ સીધો જ પ્રકાર છે.
જાણવા સુધી મર્યાદા મારે તો બરો પણ ડોટ ડાયો થાય વધારે,
એટલે તો એને વિભાવ કયો છે. વધારે પડતો ભાવ, જરૂર કરતો કરતા વધારે પડતો ભાવ. જ્ઞાનમાં પરગની પ્રતિબિંબ આવે તો ઠીક છે, પણ એની ઉપાધિ પાછી વરે એ વધારે પડતું છે. માણસનું છે કે તમારે લેવા નથી, દેવા નથી, સગાઈ નથી, સંબંધ નથી, અને કોકના ઝઘડાની ઉપાધિ તમે શું કરવા વરો છો. અમસ્તો અમસ્તો કોઈનો ઝઘડો વરી દે, ચાલતા બે જણા તકરાર કરતા હોય એમાં એકનો પક્ષ લઈને પોતે પણ ઝઘડામાં દાખલ થઈ જાય, ત્યારે એમ નથી તમે તમારે શું લેવા દેવા છે, કાંઈ સંબંધ નથી ને તમે શા માટે તકરારમાં ઉતરીને દુઃખી થાવ છો. એમ આ પર પદાર્થ સાથે જીવને કાંઈ લેવા દેવા નથી, એનાથી સુખે નથી ને એનાથી દુઃખે નથી. અરે સુખ ને દુઃખ તો એનાથી નથી, પણ જ્ઞાની એનાથી નથી. જ્ઞાની એનું જ્ઞાને પોતાથી છે, એનાથી કઈ જ્ઞાન નથી. તો જ્ઞાની નથી ને સુખે નથી ને દુઃખે નથી, એનાથી પછી એની ઉપાધિ કરવાથી શું ફાયદો છે. કે જેટલી એની ઉપાધિ કરે છે એટલો દુઃખી થાય છે. પહેલા તો વસ્તુનું સ્વરૂપ અને સિદ્ધાંત એવો સ્વીકાર કર કે ખરેખર આ વગર જોતી ઉપાધિ છે, ભિન્ન પદાર્થો સાથે આ આત્માને સુખ દુઃખનું ખરેખર કારણ. પછી તને રાગ થશે તો પણ એ રાગ તને નકામો અમથો અમથો ઊભો થાય છે એવું લાગશે,
બરોબર.
અને એ નકામો અમથો અમથો રાગ ઊભો થાય છે એમ તને લાગશે ત્યારે એ રાગનું બળ તૂટી જશે. પ્રશ્ન કર્યો, જ્ઞાની ને રાગ દ્વેષ દેખાય છે કે એ રાગ દ્વેષ છે એટલો કસાય છે કે નહીં કે છે, પણ જ્ઞાની ના કસાયમાં ને અજ્ઞાની ના કસાયમાં ફેર શું? કે જ્ઞાની નો કસાય કસાય શક્તિ જેની તૂટી ગઈ છે એવો નિર્બળ છે. જેમ માણસની કેડ ભાંગી ગઈ હોય તો કોઈ જોર જોર કરી શકે એવું કાર્ય ન કરી શકાય, વજન ન ઉઠી શકાય, કોઈ શારીરિક બળવાળા કોઈ કાર્ય ન કરી શકાય. કેડ ભાંગી ગઈ હોય તો એવો ફટકો પડ્યો હોય કે કેડના હાડકા ભાંગી ગયા હોય તો એ માણસ કાંઈ પણ શારીરિક કાર્ય શારીરિક બળવાળું કાર્ય ન કરી શકે. એનું કારણ શરીર રચના એવી છે. આ યોગ કરે છે ને એમાં પણ એ કરોડ રજ્જુમાં છે એની શક્તિ ઊભી કરે છે. જે શરીર બળનો પ્રયોગ છે યોગના પ્રયોગોમાં એના 9 પોઈન્ટ ને બધું એની સાયન્સ છે વિજ્ઞાન પણ એટલો પ્રસિદ્ધ છે કે માણસને કેળ ભાંગી ગઈ એટલે એની શરીર શક્તિ ખલાસ. ભિન્નપણાનું જ્ઞાન દર્શન થતા ભિન્નપણાની શ્રદ્ધાન થતા કષાયની કેળ ભાંગી જાય છે એની કષાય શક્તિ ક્ષીણ થઈ જાય છે. એટલે કષાય છે પણ કષાય શક્તિ વિનાનો કષાય છે. બે કષાયમાં ફેર છે મોટો ફેર આમ ફેર પડે છે. પરિણમતા જે નિર્દોષતા ઉત્પન્ન થાય દોષ ટળે ગુણ ઉત્પન્ન થાય એ વાસ્તવિક માર્ગ છે વાસ્તવિક ઉપાય છે. એમને કોઈ પણ પ્રકારે દોષનું થવું કે ગુણનું ઉત્પન્ન થવું અશક્ય અને અસંભવિત છે.
બરાબર.
કદાચ દોષ મંદ થાય તો કેટલો કાળ પૂરતા મંદ થઈ અને એ મંદતાના અહમ મંદતાનું અહમપણું દ્રઢ થઈને ત્યાં કષાયની મંદતાનો અહંકાર દ્રઢ થઈને ત્યાં અંદરમાં એ કષાય શક્તિ ધૂંધવાયેલી દબાયેલી એવી સજ્જડ અંદર ઉદ્દમ રહે છે કે પછી જોરથી ફાટી નીકળે છે બહાર આવે છે. એ રૂંધાયેલો કષાય છે. બેનસીની ભાષા એ રૂંધાયેલો કષાય વસ્તુના સ્વરૂપ અનુસાર દોષ ટાળવા અને ગુણ પ્રગટ કરવાનો ઉપાય કરવાને બદલે કોઈ બીજી રીતે યુક્તિ પ્રયુક્તિથી બીજી યુક્તિ પ્રયુક્તિ અજમાવીને કષાયને કેટલો કાળ ટેમ્પરરી મંદ કરી શકે તો પણ તેમાં તેનો રૂંધાયેલો કષાય એમનેમ રહે છે. વૈરાગાદી હોય તો પણ એ રૂંધાયેલો કષાય છે. એ બહારમાં ક્યારે ભભૂકી ઉઠશે એનો કોઈ કંટ્રોલ તને રહેવાનો આ પરિસ્થિતિ. મરણની પીડા કરતા વિષયોની પીડા જીવને અસહ્ય ઘણી અસાધ્ય લાગે છે. માટે જ્ઞાન સ્વભાવની પ્રીતિ કરવી તે સુખદાયક છે. નહીં તો પર વિષયનો દાવ ઉત્પન્ન થયા વિના કે આ જીવને વિષયોની પીડા એવી છે કે પછી એક પછી એ વિષય બદલે છે. એક પછી એક જુદા જુદા વિષયોમાં એના પરિણામ જાય છે. એનું કારણ કે એને તે પીડા સહન થતી નથી. જે માણસને શરીર વેદના ઘણી હોય તો ઘડીક બેસે ઘડીક સુઈ જાય ઘડીક પડખા ફરે કાંઈક જેમ પીડા વધારે એવા એવા દર્દ થાય છે કે ગલોટિયા
ખાય.
એક મોટો ઓરડો હોય એમાં એક છેડે થી બીજા છેડે સુધી ગલોટિયા ખાધા કરે. કેમ કે એને એક એક પ્રકારે ક્યાંય સ્થિર રહેવું એની પીડામાં વેદનામાં સહન થતો નથી. એવા દર છે આ પથરીની એને પીડા થાય છે. એને કોઈ પહોંચ નમળે ત્યાંથી વેદના થાય છે એની. એમ ઉપયોગનું પણ એવું છે કે ઉપયોગ જે ભિન્ન ભિન્ન વિષયમાં જાય છે એ વિષયોમાંથી સુખ લેવાની પ્રાપ્તિનો એક દા છે કે જે દા અંતર સુખ ને અંતર ના આનંદ ને ઉત્પન્ન કર્યા વિના કદી શાંત થતો નથી. અનંત કાળ છે અને આત્મિક શાંતિ ઉત્પન્ન કર્યા વિના કદી પણ એ મટતો નથી. બીજા કૃત્રિમ ઉપાયથી કોઈ પણ શાંતિ લાવી શકાય એવું બનતું નથી. એ કેવી પીડા છે એમ કહે છે કે મરણ કરતા પણ વધારે છે, અસહ્ય છે. સામાન્ય રીતે અસાતાની અપેક્ષા એ મરણની પીડા છે એ સૌથી વધારે ગણવામાં આવે છે. પ્રાણ છૂટે છે જ્યારે ત્યારે તીવ્ર માં તીવ્ર વેદના થાય છે, પણ એ ક્ષણિક છે અને આ સતતપણે જે પીડા થાય છે, દાહ થાય છે, રાગનો જે દાહ છે એ એટલો બધો અસહ્ય છે કે એ વિષયને બદલા જ કરે, બદલા જ કરે, બદલા જ કરે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેથી તેને મટાડવા માટે એવી રીતે અસાધ્ય છે, કોઈ રીતે પણ એને મટાડી શકાતા નથી, એ પીડાને મટાડી શકાતી નથી. અહીંયા તો આ કાળમાં પુણ્યયોગ અલ્પ છે મનુષ્યોનો, પણ પૂરી ખબર પડતી નથી, પોતાને પૂરી ખબર પડતી નથી. એટલો દેવલોકની અંદર જ્યાં શરીરને રોગ નથી, જ્યાં શરીરને બાળપણ નથી, જ્યાં શરીરને વૃદ્ધાવસ્થા નથી, એવા અશાતાના પ્રકાર નહીં હોવા છતાં અને બહારમાં સાધન સામગ્રીના પુણ્યના પ્રકાર જબરજસ્ત હોવા છતાં તે અનંત દુઃખી છે. મિથ્યા દ્રષ્ટિ દેવો અનંત દુઃખી છે અને સમ્યક દ્રષ્ટિ જીવ પૂર્વ કર્મના ઉદયે નરકમાં ઉત્પન્ન થયો હોય, ગયો હોય તો પણ ત્યાં સુખી છે. કેમ ઘડ બેસે દુનિયાની નજરે, સંયોગની નજરે ઘડ બેસે એવું આ દેવલોકમાં દુઃખી ને આ ત્રિયંશ નરકમાં સુખી કે હા? કેમ કે દુઃખે અંદરથી ઉત્પન્ન થયું છે અને સુખે અંદરથી ઉત્પન્ન થયું છે. સુખની જ વિપરીત દશા દુઃખ છે. સુખ ગુણ છે, આત્માનો સ્વભાવ છે, એની વિપરીત દશા એને દુઃખ કહેવામાં આવે છે. પોતે જ વિપરીતતા કરી છે એટલે દુઃખ થાય છે અને એ દુઃખ મટાડવા માટે એની વિપરીતતા ટાળવી એ એક જ એનો સાચો ઉપાય છે. બાકી બધા ઉપાય જૂઠા ઉપાય, ખોટા ઉપાય છે કે કદી જીવને દુઃખ મળતું નથી ને સુખ થતું નથી. આ પરિસ્થિતિ હંમેશની છે, કાયમની છે. માટે જ્ઞાન સ્વભાવની, જ્ઞાન સ્વભાવ કહો કે સુખ સ્વભાવ કહો, તેની પ્રીતિ કરવી એટલે રુચિ કરવી. અહીંયા રાગ પ્રીતિ એટલે રાગ કરવો એમ નહીં, સ્વભાવની રુચિ કરવી તે સુખદાયક છે. સ્વભાવની રુચિ સુખનું કારણ છે અને સ્વભાવની અરુચિ તે દુઃખનું કારણ છે. હવે જીવ, કોઈ જીવ રુચિ વિનાનો નથી. ક્યાં તો જીવને સ્વની રુચિ, સ્વભાવની રુચિ છે ને કાં તો પરની રુચિ. સ્વની રુચિ નથી તો અનાદિની પરની રુચિ છે, રાગની રુચિ છે અને રુચિ જ અનંત દુઃખદાયક છે. પર રુચિ જ અનંત દુઃખદાયક છે. અનુભવ પ્રકાશમાં પર રુચિને જ્વર કયો છે, તાવ કયો છે અને એ પર રુચિનો ઝીણો તાવ કાઢવો એક મોટી સમસ્યા છે. આ કષાયનો તીવ્ર તીવ્ર કષાય, ક્રોધ આવે ને મંદ થાય, ક્રોધ પાછો બેસી જાય, એ તો દૂધનો ઉગરો બેસી જાય એટલી જ વાર લાગે છે. એ સહેલું છે પણ 99 ડિગ્રીનો તાવ અથવો એ અહીંયા જીવને પર રૂચિ મટાડવાની વાત છે. પર રૂચિનો જોર મટાડવો અઘરો છે. એનો જોર શબ્દ વાપરો છે ત્યાં અનુભવ પ્રકાશ દીપસિંહજી આવી. એ દુઃખદાયક છે, જીવને દુઃખનું કારણ એ છે. પર રૂચિને લઈને એને પર વિષયોની ઈચ્છા બંધ થઈ શકતી નથી. જીવને પર રૂચિ હોવાને લીધે પર વિષયોની ઈચ્છા એ બંધ થઈ શકે નહીં, અને પર વિષયોની ઈચ્છાના ભડકામાં જીવ સળગે છે. એને અગ્નિ છે, બીજું કાંઈ નથી. આખા આખા જગતની ઈચ્છા છે. જ્યારે સ્વની રૂચિ નથી ત્યારે એને મર્યાદિત વિષયો જોઈએ છીએ એવો રૂચિમાં ને અભિપ્રાયમાં નથી. ઈચ્છામાં ભલે મર્યાદા દેખાય કે 10 લાખની લોટરી લાગી જાય ને પછી વાંધો નહીં, મકાન પણ થઈ જાય, સાધન સગવડ બધી થઈ જાય, અને બાકી સાધન સગવડમાંથી વધે એમાંથી આવકનું સાધન પણ થઈ જાય, તો 10 લાખ જ જોઈએ છે એટલી વાત બરાબર છે. એક કરોડની મૂડી વાળો 90 લાખ ખોવે અને 10 લાખ રહે ત્યારે મરણ તુલ્ય દુઃખનું ભવે. શું થાય? એક કરોડની મૂડી હોય માણસ, એમાં એક ઝપાટે 90 લાખ ચાલ્યા જાય, એને એમ થઈ ગયા કે હું તો સાફ થઈ ગયો, મરી ગયો હું તો. અને નિર્ધન હોય ને એને 10 લાખની લોટરી લાગે તો એને હરખનો પાર નહીં, છે તો એટલા ને એટલા. 10 લાખની વેલ્યુ જે છે તે છે કે ઓછી વધારે છે? એકને ઘણા દુઃખનું કારણ ને એકને ઘણા સુખનું કારણ, બે ભ્રમણા છે. બે માંથી એક વાત સાચી નથી. ખરી વાત તો એ છે કે એને જ્ઞાન સ્વભાવની સુખ સ્વભાવની રૂચિ પ્રીતિ થયા વિના ઈચ્છાના ભડકા મટે એવું નથી, ને એ ભડકામાં એને આખી દુનિયાની લા લગાડવી છે. આ અગ્નિથી લાય લાગે છે એમાં ક્યાંય શાંતિ થાય? એક કણ પણ શાંતિ નો મળે એ જગ્યા ત્યાં નથી. તેથી જેને દાહ મટાડવો છે તેને જ્ઞાન સ્વભાવની પ્રીતિ રૂચિ કરવી એ જ સુખદાયક છે, અને બીજો કોઈ ઉપાય નથી. વિતરાગ પરમાત્માઓ સાદી અનંત કાળ અનંત સુખમાં બિરાજે છે ને, જ્યાં શિલામાં સાદી અનંત કાળ અનંત અનંત સમાધિ સુખમાં બિરાજે છે. શું કર્યું એટલે એમ થયું કે એમણે એ જાણ્યું કે સુખ તો અંતરમાં છે, કોઈ બાહ્ય પદાર્થમાં મારું સુખ છે નહીં, અને બાહ્ય પદાર્થમાં સુખની જે ભ્રમણા છે એ ટાળી ત્યારે એ સુખ મળે છે. ભ્રમણા રાખીને કોઈને સુખ થયું છે એવું બીજું નહીં. તેથી જેને સુખી થવું છે તેને ગુરુદેવ ઘણીવાર પ્રવચન શરૂ કરતા આવી કહેતા કે જેને સુખી થવું છે તેને માટે આ કહેવાય છે એમ કહેતા. પછી કેટલાક મૂર્ખાઓ એવું સમજતા ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળીએ એટલે સુખી થઈ જઈએ, માટે આપણે રોજ વ્યાખ્યાન સાંભળવા આવું. એ શું સમજે? ગુરુદેવને સુખી થવા માટે કીધું ને કે આ સુખી જેને થવું હોય એને આ કહેવાય છે. વ્યાખ્યાન સાંભળવા આવીએ એટલે પછી વેપાર ધંધામાં બધા પાસા સવળા પડે અને આપણે સુખી થઈ જઈએ, એ વાત નહોતી કહેતા. ચોખટ કરતા કે કોઈ બહારમાં જે જેને એવું લાગે છે એ તો દુઃખી થવાના રસ્તે છે, ખરેખર તો એ તો ઘણો દુઃખી થશે એમ. અત્યારે એને દેખાય કે ન દેખાય પણ એને દુઃખના ડુંગરામાં એ દટાઈ જશે એવી એ વાત છે. આમ કુદરતી શ્રમનો નિયમ પણ એવો છે, જેને તીવ્ર લોભ હોય ખૂબ મેળવવું ખૂબ મેળવવું ખૂબ મેળવવું, એને પૂર્વકર્મનો કર્મ એવા બંધાય છે કે પૂર્વકર્મના ઉદયમાં એને દારિદ્ર્ય ઘણું આવે છે, ગરીબીનો ઉદય એને બહુ આવે છે. પછી તે ભાવમાં ન આવે તો નવા ભાવમાં આવે, પણ ખૂબ એ દરિદ્ર રહે. આવી પરિસ્થિતિ લોભી દરિદ્રી રહે, આ કુદરતના કર્મનો નિયમ છે. આ તો જેને પરિણામનો ખ્યાલ આવે એ શું કરે છે એનો એને વિચાર કરવા જેવો છે કે તારે દરિદ્ર માં દરિદ્રી રહેવું હોય, ગરીબ નિર્ધન રહેવું હોય તો તીવ્ર લોભના પરિણામ કરે. આમ છે જેમ કે રોગ મટાડવા માટે તીવ્ર દેહાત્મ બુદ્ધિથી કોઈ ઉપચાર કરે, રોગ સામાન્ય રોગ થાય તો ઘણી દવા વાપરે, ઘણી દવા લઈએ, આમ લઈએ તો જરા પણ થોડોક પણ કફ ન થાય, સેજ શરદી થાય પણ ન થવી જોઈએ, જરાક પણ ન થવી જોઈએ, આ પણ લેવી આપણને ત્રણ સવારે લેવી, ત્રણ બપોરે લેવી, ત્રણ સાંજે દવા લઈ લેવી, એ તારા પરિણામ બીજા ઘણા રોગ થવાનું કારણ છે. રોગને મટાડવાના પરિણામ શરીરના રોગ થવાનું કર્મ બાંધે છે, લોભના પરિણામ દરિદ્રી થવાનું પરિણામ બાંધે છે. આ શાસ્ત્રમાં આ બધા નિયમ સિદ્ધાંત આ બધા છે, એમાં કોઈનું કઈ ચાલે એવું નથી,
ઓટોમેટિક બધું ચાલે.
કુદરતના ઘરની આ વ્યવસ્થા છે. કહે છે કે સર્વથી સુખી થવાનો ઉપાય હોય તો એક પોતાના સુખ સ્વભાવને રૂચિ કરીને અંતર્મુખ થઈને પરિણમવું, આ એક જ એનો સુખી થવાનો ઉપાય છે. કે જે સુખના થવામાં કોઈ સાધનાંતરની અપેક્ષા નથી, બીજા કોઈ સાધનની એને જરૂર નથી, કોઈ પણ બાહ્ય સાધન વિના એગંત સુઈ મુનિ વિતરાગી, મુનિ વિતરાગી મુનિ એકાંતે સુખી છે. કેવા કયા સુખે એને એકાંત શબ્દ વાપર્યો છે, એકાંતે સુખી છે. કેવું તે એકાંત સુખ છે કે સમ્યક એકાંત સુખ છે. એકાંતમાં પણ મિથ્યા એકાંત અને સમ્યક એકાંત એવા બે ભેદ છે. ઓળખે તો થાય, ઓળખે તો રૂચિ થયા વિના રહે
નહી.
બીજા પદાર્થની રૂચિ એટલા માટે થઈ છે કે તેમાંથી તને સુખની સુખનો નિશ્ચય છે, અનુકૂળતામાં સુખનો નિશ્ચય છે, તેથી બાહ્ય પદાર્થોની રૂચિ છે. સ્વપદાર્થને ઓળખે તો એના અંદર ગુણ એવા એવા છે કે એની રૂચિ થયા વિના, જે સુખ માટે અનંતકાળ પરિભ્રમણ કરીને દુઃખી થયો છતાં સુખ ન મળ્યું, એ સુખનો પત્તો એને સુખની ખાણનો પત્તો, સુખની પણ સુખની અનંત સુખની ખાણનો પત્તો એને જો પોતામાં લાગે તો એની રૂચિ કેવી રીતે ન થાય, થતી કેમ અટકાવી શકાય, એ નહીં બની શકવા યોગ્ય વાત છે.
બરોબર,
પણ આ જીવે એની ઓળખાણ કરી આ એનો દોષ છે. ઓળખાણ કરી નથી એમ કહો, નિર્ણય કર્યો નથી એમ કહો, ભાવ ભાષ્યો નથી એમ કહો, બધું એ છે.
હાજી
કોઈ પણ પરદ્રવ્યની તાકાત નથી કે જીવને સંસારમાં રખડાવે. આ જીવની ઊંધાઈમાં ઘણી વાર જીવને એવું લાગે છે કે મને મારો દોષ ને મારું પરિભ્રમણ બીજાને કારણે છે. છેવટે કું ગુરુ માથે નાખે કે ગુરુ એવા મળ્યા ને એટલે મને સંસારમાં રખડવાનું થયું. એ વાત ખોટી છે. કુગુરુ ને સુગુરુ બંને વિશ્વમાં સદાય હયાતી ધરાવે છે. કુગુરુ ને તું વળગ્યો છો, કુગુરુ તને વળગ્યા નથી. શું કે કુગુરુ મોટા ભાગના તો બધા એવા જ હોય છે કે જે વળગે, પણ જેને છૂટવું હોય એને કોઈ વળગી શકે
નહીં.
આમ તો સામાન્ય રીતે કુગુરુ એટલે દુકાનદારો, એને તો કોઈ દુકાનદાર ને તો કોઈ ઘરાગ ઓછો થાય, ગમે એટલી ઘરાગી હોય. ઘરાગી ની ભીડ માંથી પણ એક ઘરાગ ઓછો થાય એ દુકાનદાર ને પોસાતો નથી. તો એને પોસાય કે ન પોસાય, પણ ઘરાગ ને ત્યાં ઉભા રહેવું કે હાલતા થવું એ એની પોતાની મનસુખી ની અને સ્વતંત્રતા ની વાત છે. પણ પોતે વળગે છે મોટા ભાગે. તો આ જીવ કુગુરુ ને સુગુરુ જાણીને અથવા એ મારું કલ્યાણ કરશે, મારા હિતનું કારણ છે, એ ખરેખર જ્ઞાની છે, ધર્માત્મા છે, ધર્મી છે, સંત છે એમ માનીને પોતે જ એને વળગે છે. હિત અને અહિત ના રસ્તાથી પોતે અજાણ છે એ પોતાનો દોષ છે. ગુરુએ ઉપદેશ ખોટો આપ્યો માટે અમને અમે રખડ્યા એ વાત સાચી નથી. ભગવાનદાસજી ખાસ કરતા પ્રવચનમાં ગુરુદેવ પૂછતા કે અત્યાર સુધી શું કર્યું? તો કે શું કરીએ, અમને ગુરુ નહોતા મળ્યા આપના જેવા. તો કે ખોટી વાત છે, આપના જેવા ગુરુ નહોતા મળ્યા એ વાત ખોટી છે. બીજા ગુરુ મળ્યા માટે અમે રખડ્યા એ વાત ખોટી છે. કોઈને કોઈ રખડાવે એ વાત ખરેખર સાચી
નથી.
પોતાની ભૂલથી પોતે રખડે
છે.
કોઈ પણ પરદ્રવ્યની તાકાત નથી કે જીવને સંસારમાં રખડાવે. શ્રીમદજી લખે છે એક પત્રમાં કે જેને છૂટવું છે તેને કોઈ બાંધનાર નથી, અને જે સ્વયં બંધાય છે એને કોઈ જગતમાં છોડાવનાર નથી. કેમ કે દેવગુરુ શાસ્ત્ર તો છે વિદ્યમાન જગતમાં, બંને પ્રકારના નિમિત્તો વિદ્યમાન છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્ર પણ વિદ્યમાન છે, અને સુદેવ સુગુરુ ને સુશાસ્ત્ર પણ વિદ્યમાન છે. એ તો સાચા ખોટાના પ્રકાર છે. આ જીવ પોતે જેની રૂચિ કરે છે તે અનુસાર તેના રખડવાનો કે રખડપટ્ટી તળવાનો આધાર છે. પોતે જેની રૂચિ કરે છે, પોતે રૂચિ ન કરે તો કોઈ પરણે બાંધી શકે નહીં. સંપ્રદાયમાં એવું બને કે કોઈ સંપ્રદાય માંથી નીકળવા માંગે ત્યારે બીજા એને પકડે. ગુરુદેવે જયારે પરિવર્તન કર્યું ત્યારે ઘણા એવો આપો કર્યો, દુકાનદારી આપણી તૂટી જશે સંપ્રદાયની. એવું લાગે કે આવો સમર્થ પુરુષ આપણા સંપ્રદાય છોડી દેશે તેવી બધા જ એમ સમજી જશે કે અરે આણે જો છોડ્યું તો નક્કી આ ખોટું હોવું જોઈએ તો જ છોડે. પણ દુનિયામાં કદી એવું બનતું નથી કે બધા એક સરખું વિચારે. કેટલાક તો એમ સમજે કે આ બરાબર છે, ને કેટલાક એમ સમજે કે ભલે એમણે કર્યું આ બરાબર નથી. કેમ કે દુનિયામાં કદી બધા એક સરખું પરિણમે એવો પ્રકાર જ નથી. એવી યોગ્યતાનો જીવોનો જીવોની યોગ્યતાનો જે પ્રકાર નથી કે બધા એક સરખું પરિણમે. નિતર તીર્થંકર જે થાય, તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે ત્યારે તો એટલા એમના બહારની અંદર અતિશયો છે, 34 અતિશય તો એટલા બધા પ્રસિદ્ધ છે કે ગમે તેવાને આકર્ષણ થઈ જાય એમ લાગે કે આવા અતિશય હોય એના માટે પૂછવું શું એમ લાગે. જેની દેહની કાંતિ એવી હોય કે જેમાં કઈ પૂછવાની જરૂર ન પડે કે આ દેવ છે કે નહીં એમ પૂછવાની જરૂર ન પડે, એ સિવાયના 34 અતિશય એવા હોય છે. છતાંય તે આવે છે લાખો કરોડો જીવ એમને આકર્ષણ નિમિત્ત છે, એટલે એમની સભામાં ભલે લાખો કરોડો આવે છે તો પણ બધા આવે છે એવું તો નથી. જગતમાં બધા જીવો બધા તિર્યંતો આવતા નથી, બધા મનુષ્યો આવતા નથી ને બધા દેવો પણ આવતા નથી. દેવોની સંખ્યા બહુ મોટી છે, અસંખ્ય છે દેવો, એની અંદર તો સંખ્યાત જ આવે છે. તિર્યંતો તો અનંતા છે, એની અંદર તો મર્યાદિત આવે છે, મનુષ્યો પણ મર્યાદિત આવે છે. આ મનુષ્યો મનુષ્ય લોકના સમુત્સરણમાં આવે છે એવું નથી, એટલે કદી એવું ન બને. એટલો જબ્બર પુણ્યનો યોગ છે, સર્વોત્કૃષ્ટ પુણ્યનો યોગ છે તો પણ એ આકર્ષણ મર્યાદિત જીવોને થાય છે. માટે કેમ બધા આમ સમજે ન સમજે એ પ્રશ્ન અસ્થાને છે. સાચી વાત છે અને સત્ય છે, અને સત્ય આટલું પ્રસિદ્ધ થયું તો પણ બધા સમજે અને બધા માને એ વાત. અરે સમોસરણમાં આવેલા બધા માનતા નથી, બહુ ભાગ તો સમોસરણમાં આવતા નથી, બહુ મર્યાદિત સંખ્યા આવે છે, પણ એ લાખો કરોડોમાં પણ સમ્ય દ્રષ્ટિ થનારની સંખ્યા ઓછી અને મિથ્યા દ્રષ્ટિ થનારની સંખ્યા સૌથી વધારે છે. એ સમ્ય દ્રષ્ટિ થયા પછી આરાધનામાં આગળ વધનારની સંખ્યા એથી ઓછી છે, મુનિ થવાની સંખ્યા એથી ઓછી છે, અને કેવળીની સંખ્યા એથી ઓછી છે. ઉપદેશ એનો એ છે, વિકરાગ દેવ તેના, તે તીર્થંકર તેના છે, નિમિત્ત તેનું તે છે, છતાં અવળું હવળું ને હવળાના પણ આટલા ભેદ પડે છે. એથી એમ સિદ્ધ થાય છે કે જીવ ઉપાદાન અનુસાર પરિણમે, નિમિત્ત અનુસાર છે. બધા આત્મા સ્વરૂપે ભગવાન છે, પણ બધા આત્મા પરિણામે અવસ્થાએ ભગવાન છે એમ તો નથી, સ્વરૂપે ભગવાન છે. તો સ્વરૂપે ભગવાન છે તો એની મુખ્યતા કર, અને પર્યાયે જે ભગવાન નથી એની ગૌણતા કર. કેટલી વાત છે, મુખ્ય ગૌણમાં એ વાત લેવાની. આ તો જીવ સંસારમાં અનંતકાળથી રખડી રહ્યો છે એને એમ કહે છે કે તને કોઈ બીજાએ રખડાયો નથી, તારા દોષે તું રખડે છો. તારો દોષ એટલો જ કે તે પરને સ્વમાન્યું છે અને સ્વને તે પીછાણ્યું નથી, આટલો તારો દોષ છે, કોઈ બીજી લાંબી વાત નથી. પછી જેટલી વાત લાંબી કરવામાં આવે એ બધો વિસ્તાર આટલી જ વાતનો વિસ્તાર છે કે તે પરને સ્વપણે જાણ્યું છે, પરમાં સ્વપણે મમત્વ કર્યું છે અને ભાવ ભ્રમણ કર્યું છે, અને તારું સ્વ સ્વરૂપ કેવું છે એને કદી ઓળખો. બસ બાકી કોઈ પરદ્રવ્ય તને રખડાયો નથી. તેથી એ પણ સિદ્ધ થયું કે સંયોગો અનુસાર માણસને બદલવું પડે કે પરણવું પડે એ વાત રહેતી નથી. સમાજ સેવકો એમ કહે છે ને કે આપણે સમાજની એવી રચના અને વ્યવસ્થા કરીએ કે કોઈને ચોરી ન કરવી પડે, કોઈને લૂંટફાટ ન કરવી પડે, હે એવું બધું સરખું કરીએ, પણ સામ્યવાદીઓ એમ કરી શીખ્યા નથી. એને કેજીબી ને ગોઠવવી પડી છે, જો ત્યાં બધું સરખું હોત ને કોઈ ગુનો ન કરતા હોત તો એને જાસૂસી સંસ્થા રાખવાની જરૂર ઊભી થઈ ન હોત. એ પણ ગોઠવે છે કે નહીં, એના દેશમાં ને દેશમાં બધા કૌભાંડો પકડાઈ શકે, કેમ કે ત્યાં પણ એ સામ્યપણાના હિમાયતી હોવા છતાં ખરેખર સામ્યતા ત્યાં હોતી નથી, રહેતી નથી, કે થઈ શકવી સંભવિત પણ નથી. કેવી રીતે સંભવિત બને? કોઈ રીતે બનતી નથી. કૃત્રિમ ઉપાય ઘણા કરે છે. એ કોઈ લોકો એટલું બધું ધિકાર્યું છે પુણ્ય પાપની થિયરીને, કે પુણ્યથી જીવને સબળા સંયોગ મળે છે અને પાપથી નબળા સંયોગ મળે છે, આવો જે સિદ્ધાંત છે ધર્મનો, એણે આ જગતનું સત્યાનાશ કર્યું છે. એ શું કહે છે? આ સામ્યવાદનો સિદ્ધાંત છે કે તમે લોકો એમ કહો છો કે ભાઈ શું કરીએ, તો જેનો પાપનો ઉદય હોય દરિદ્રી હોય, પુણ્યનો ઉદય હોય સુખી હોય, તમારે સામ્યવાદ લાવવા દેવો નથી. આ જગતનું સત્યાનાશ આવો સિદ્ધાંત ઘડનારાએ કે માનનારાએ કર્યો છે, બિલકુલ આમ ન ચાલે. બધા એને સરખા કરી નાખો, છતાં કરી શકતા નથી. આમ કૃત્રિમ ઉપાય ઘણા કરે છે, પણ એનાથી બની શકતો નથી. કોકને રોગ થાય, કેટલાક નિરોગી રહીએ, અભક્ષ ખાય નિરોગી રહીએ, અને બધું આમ ચોખ્ખે ચોખ્ખું ખાય અને રોગ થાય. રોગ થાય એવું કાંઈ પરેજ પાડે અને રોગ થાય, અને પરેજ ન પડે ને આડે ધડ ખાય, નિરોગી રહીએ. ક્યાંથી સામ્યવાદ લાવશે? બધાને રોગ લાવી દઈએ, બધાને નિરોગી કરી દઈએ, છે એના હાથની વાત? કહે છે કે પોતે પોતાની ભૂલથી રખડે ત્યારે કર્મ નિમિત્ત હોય છે. આ કર્મ રખડાવે છે એમ કહે છે ને. આ નરકમાં જાય તો કર્મ એને ખેંચીને લઈ જતા હશે ને. કારમણ વર્ગણા જુદી નથી પડતી, સંચિત કર્મ જીવ સાથે લઈને જાય છે. તો એને કર્મ લઈ ગયા કે નહીં? કર્મ એને નથી લઈ ગયા. પોતે સ્વયં પોતાની ક્રિયાવતી શક્તિને લઈને નરકના ક્ષેત્રમાં ગમન કર્યું છે, અને એ ગમન કરવા માટે એને કોઈ સાધનની જરૂર નથી, સ્વયં જાય છે. પણ બીજા બીજાના ઉપર દોષ નાખે, સંયોગ ઉપર દોષ નાખે. કોઈ એમ કહે કે યમરાજ આવીને એને લઈ જાય, ત્યારે આ જૈન એમ કહે કે અમને તો કર્મ લઈ જાય છે, તમને યમરાજા લઈ જતા હશે, અમને કર્મ લઈ જાય છે. બે હરખા છે, વાત બે માંથી એક ની સાચી. એ તો નારકીની અંદર જે મારનાર નારકીઓ છે એને એમ કહેવાય છે, એને જમ કહેવાય છે. કેમ કે બહુ માર મારે છે, એટલે જમની જેમ માર મારે ને. અહીંયા તો કોઈ વધારે માર મારતા હોય કોઈ નહીં, કેમ કે આ જમ જેવો માર મારે છે. એ મારની અપેક્ષા એ વાત છે. કોઈ લેવા આવે છે ને કોઈ લઈ જાય છે, એ વાત થતી. પોતાની ભૂલથી રખડે છે એ વાત મુખ્ય છે, અને પોતે ભૂલ ભાંગે તો તરે છે. આ એનો જે સિદ્ધાંત છે બનાવી અને મોક્ષનો, એ વાત
મુખ્ય.